નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરતું બંધારણ 131મો સુધારો વિધેયક લોકસભામાં પસાર થવામાં નિષ્ફળ. વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત કરવા નવી દિલ્હીમાં ભારત ઓસ્ટ્રિયા વેપાર મંચ યોજાયું. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ઓફલાઈન નોંધણીનો આરંભ. ઈરાને જણાવ્યું છે કે હોર્મુઝ સમુદ્ર ધુની હવે વાણિજ્યિક ટ્રાફિક માટે સંપૂર્ણપણે કાર્યરત. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે કલકત્તા નાઇટ રાઇડર્સને 5 વિકેટથી પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. લોકસભામાં બંધારણ 131મો સુધારો વિધેયક પસાર થવામાં નિષ્ફળ ગયું. આ વિધેયકમાં લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 1/3 બેઠકો અનામત રાખવાની જોગવાઈ હતી. લોકસભામાં હાજર 528 સભ્યોમાંથી 298 સભ્યોએ પક્ષમાં અને 230 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મતદાનના પરિણામોની જાહેરાત કરી હતી.
સભા કી કુલ સદસ્ય સંખ્યા કે બહુમત દ્વારા તથા સભા કે ઉપસ્થિત ઓર મત દેને વાલે સદસ્યો કે કમ સે કમ 2/3 બહુમત દ્વારા પારિત નહીં હુઆ. અબ ઇસ સંવિધાન સંશોધન પર વિધેયક પર આગે કી કાર્યવાહી કરના સંભવ નહીં હૈ.
ત્યારબાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સીમાંકન વિધેયક 2026 અને કેન્દ્ર શાસિત પ્રદેશો કાયદા સુધારા વિધેયક સહિત અન્ય 2 વિધેયક બંધારણ 131મો સુધારો વિધેયક સાથે જોડાયેલા હતા. ગૃહમંત્રી અમિત શાહે સીમાંકન અંગે વિપક્ષની ચિંતાઓને ફગાવી દેતા જણાવ્યું હતું કે બંધારણમાં સીમાંકનની જોગવાઈ છે અને તે દરેક મત વિસ્તારમાં મતદારોનું યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે સીમાંકનથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકોની સંખ્યામાં વધારો થશે. તેનો વિરોધ કરી રહેલા સભ્યો ખરેખર આ શ્રેણીઓ માટે બેઠકોમાં વધારો કરવાની વિનંતી કરી રહ્યા છે. દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નારી શક્તિ વંદન કાયદો મહિલા અનામત વિધેયક નથી અને તેનો મહિલા સશક્તિકરણ સાથે કોઈ સંબંધ નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ વિધેયકો સંસદમાં ચૂંટણી નકશાને બદલવાના પ્રયાસ તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. આ વિધેયકને સમર્થન આપતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓ માત્ર દેશની વિકાસ યાત્રામાં ભાગીદાર નથી પરંતુ રાષ્ટ્રના ભવિષ્યને ઘડવામાં મુખ્ય નીતિ નિર્માતા પણ છે. તો ડીએમકે સાંસદ કે કિનિમોઝીએ વિધેયકનો વિરોધ કરતા આરોપ લગાવ્યો હતો કે સરકારે તમિલનાડુ અને અન્ય રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીઓને વિક્ષેપિત કરવાના ઉદ્દેશથી આ ખાસ સત્રમાં 3 વિધેયકો રજૂ કર્યા હતા. ઓસ્ટ્રિયન ચાન્સેલર ડોક્ટર ક્રિશ્ચિયન સ્ટોકરની ભારતની પ્રથમ મુલાકાત દરમિયાન નવી દિલ્હીમાં ભારત ઓસ્ટ્રિયા વેપાર મંચનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં આ ફોરમે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાની તક પૂરી પાડી. ઓસ્ટ્રિયાના અર્થતંત્ર, ઉર્જા અને પર્યટન મંત્રી વુલ્ફગેન્ડ હેટમેન ડોર્ફરે પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી ગોયલે દ્વિપક્ષીય વેપાર વધારવા, શ્રમ પ્રધાન ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરવા અને સતત સહયોગને પ્રોત્સાહન આપવા માટે બિઝનેસ ફોરમને સંસ્થાકીય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચાન્સેલર સ્ટોકરે આ મુલાકાતને એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું અને નોંધ્યું હતું કે બંને દેશો વચ્ચેનો વેપાર આશરે 3 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે ભારતમાં લગભગ 160 ઓસ્ટ્રિયન કંપનીઓ કાર્યરત છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ફોરમનું એક મુખ્ય પરિણામ દ્વિપક્ષીય ફાસ્ટ ટ્રેક ટ્રેડ મિકેનિઝમ FTMની શરૂઆત હતી, જેનો ઉદ્દેશ રોકાણને સરળ બનાવવા, સમસ્યાઓનું નિરાકરણ અને વેપારને સુનિશ્ચિત કરવાનો છે. ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદ વડી અદાલતની લખનૌ બેન્ચે રાયબરેલીના કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ બેવડી નાગરિકતા કેસમાં FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે. ન્યાયાધીશ સુભાષ વિદ્યાર્થીની સિંગલ બેન્ચે રાજ્ય સરકારને રાહુલ ગાંધી સામેના આરોપોની તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. અદાલતે કહ્યું હતું કે રાજ્ય સરકાર પોતાની તપાસ કરી શકે છે અથવા આ મામલાને કેન્દ્રીય એજન્સીને મોકલી શકે છે. નૌકાદળ કમાન્ડરોના પ્રથમ પરિષદનો પ્રથમ તબક્કો ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થયો. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 4 દિવસીય પરિષદમાં ભારતીય નૌકાદળની કામગીરી અને સામગ્રી તૈયારીઓ, માળખાગત સુવિધાઓ અને માનવ સંસાધન પહેલની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને વર્તમાન કામગીરીનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પરિષદમાં નૌકાદળના વડા એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠીએ ભારતીય નૌકાદળની દરિયાઈ સુરક્ષા વ્યૂહરચના અંગે માહિતી આપી હતી. એડમિરલ ત્રિપાઠીએ સાગર મંથન મહાસાગરોની બેઠક પણ યોજી હતી. આ મંચે નૌકાદળના ટોચના નેતૃત્વ અને વિષય નિષ્ણાતો વચ્ચે સંરક્ષણ સંશોધન અને વિકાસમાં સુધારો કરવા અને વધુ ઉદ્યોગ ભાગીદારી દ્વારા ક્ષમતા વિકાસ વધારવા પર ચર્ચાઓને સરળ બનાવી હતી. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણીનો આરંભ થઈ ગયો છે. ગઈકાલે પહેલા દિવસે 2713 યાત્રાળુઓએ રૂબરૂ નોંધણી કરાવી હતી. યમુનોત્રી માટે 683, ગંગોત્રી માટે 690, કેદારનાથ માટે 647 અને બદ્રીનાથ માટે 673 યાત્રાળુઓએ ઓફલાઇન નોંધણી કરાવી હતી. આ દરમિયાન 6 માર્ચથી શરૂ થયેલી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા હજુ પણ ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 18,23,000 યાત્રાળુઓએ ડિજિટલી નોંધણી કરાવી છે. યાત્રા સત્તાવાર રીતે 19 એપ્રિલે અક્ષય તૃતીયાના રોજ શરૂ થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા હેન્ડલ AIR News_AVAD ને ફોલો કરશો. ઈરાને જણાવ્યું છે કે હોર્મુઝ સમુદ્ર દુની હવે વાણિજ્યક ટ્રાફિક માટે સંપૂર્ણપણે કાર્યરત છે. આ જાહેરાત ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધ વિરામ દરમિયાન કરવામાં આવી છે. ઈરાની વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાકચીએ પણ હોર્મુઝના સંપૂર્ણ ખોલવાની પુષ્ટિ કરી છે. જોકે જહાજોએ ઈરાની દરિયાઈ અધિકારીઓ દ્વારા નક્કી કરાયેલા સંકલિત માર્ગને અનુસરવો પડશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં આનું સ્વાગત કર્યું અને પુષ્ટિ આપી કે તહેરાન સાથે ઔપચારિક કરાર ન થાય ત્યાં સુધી ઈરાની બંદરો પર યુએસ નૌકાદળની નાકાબંધી ચાલુ રહેશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
ઈરાન કે અધિકારીઓ ને કહા કે હોર્મુઝ જલડમરૂ મધ્ય સે સિર્ફ ગેર ફૌજી જહાજો કો રાસ્તા દિયા ગયા હૈ. ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ને ચેતાવની દી કે જલડમરૂ મધ્ય કે પાસ આને વાલે કિસી ભી ફૌજી જહાજ કો નિયમ કા ઉલ્લંઘન માના જાયેગા ઓર ઉસે કડા ઓર નિર્ણાયક જવાબ દિયા જાયેગા. ઇસી બીચ અમેરિકા ને ઈરાની બંદરગાહો કી નૌ સૈનિક નાકેબંદી જારી રખી હૈ. ઇસ નાકેબંદી કી વજહ સે ઈરાન કો હર દિન કરોડો ડોલર કા નુકસાન હો રહા હૈ. ઈરાન કે ઇસ તય રાસ્તે કા એલાન કરને કે બાદ બ્રેન્ડ ક્રૂડ કી કીમતેં 90 ડોલર સે નીચે ગિર ગઈ હૈ. દુબઈ સે વિનોદ કુમાર કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે કરિશ્મા રાય.
ભારતે સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે તેને બ્રિટન અને ફ્રાન્સના નેતૃત્વમાં હોર્મુઝ સમુદ્ર દુની દ્વારા પરિવહન સુરક્ષિત કરવા માટે શરૂ કરવામાં આવેલી સમુદ્ર પહેલમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ માહિતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગઈકાલે નવી દિલ્હીમાં આપી હતી. હોર્મુઝ સમુદ્ર દુની વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ છે અને ભારત માટે એક મહત્વપૂર્ણ વેપાર માર્ગ પણ છે. દરમિયાન બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન વચ્ચે ફ્રાન્સના એલિસ પેલેસ ખાતે વાતચીત થઈ હતી. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે કલકત્તા નાઇટ રાઇડર્સને 5 વિકેટથી પરાજય આપ્યો. ગઈકાલે રાત્રે અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે 19 ઓવર અને 4 બોલમાં 181 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આજે દિલ્હી કેપિટલ્સ બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે હૈદરાબાદમાં રમાશે. મેચ 7:30 વાગે શરૂ થશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
આજના તમામ અખબારોએ મહિલા અનામત બિલના મંજૂર અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કરે મહિલાઓની ઈચ્છા ફરી અધૂરી રહી અને સંદેશે મહિલા બિલ 298 વર્સિસ 230 માટે પરાજિત. નવગુજરાત સમયે 2029માં મહિલા અનામતને અમલી બનાવતું બિલ લોકસભામાં નામંજૂર અને ફૂલછબે મહિલા અનામતને લોકસભામાં બ્રેકને મુખ્ય શીર્ષક બનાવ્યું છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરતું બંધારણ 131મો સુધારો વિધેયક લોકસભામાં પસાર થવામાં નિષ્ફળ. વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત કરવા નવી દિલ્હીમાં ભારત ઓસ્ટ્રિયા વેપાર મંચનું આયોજન. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ઓફલાઈન નોંધણીનો પ્રારંભ અને ઈરાને જણાવ્યું છે કે હોર્મુઝ સમુદ્ર દુની હવે વાણિજ્યક ટ્રાફિક માટે સંપૂર્ણપણે કાર્યરત. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.